આપણે ક્યાં છે આત્મસિદ્ધિજીમાં? શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ કથન. હવે જે અનુભવ કર્યો હતો એ અનુભવ હવે એ વ્યક્ત કરે છે પહેલી પાંચ ગાથામાં, પછીની ચાર ગાથામાં પોતાનો કૃતજ્ઞતા વ્યક્ત કરશે. તો એટલે આપણે જોઈએ છે કે સાહેબજી આપણને કઈ રીતે પ્રવેશ કરાવે છે અને સાથે એક સ્ટ્રક્ચર આપે છે આપણને કે અત્યારે આપણે ક્યાં છે. તો કે જો 119ની અંદર આવ્યું અપૂર્વ ભાન, ભાન એટલે અનુભૂતિ થઈ, તે આપણે હમણાં જોયું, સદગુરુને જોઈ અને પ્રેરિત પ્રોત્સાહિત થયો. 120માં શું બતાવ્યું? તો કે 120ની અંદર એમને જે અનુભૂતિ કરી એમાં પ્રથમ બે પદની, આત્મા છે અને આત્માનિત્ય છે. આત્મા છે એ 120ની પહેલી લાઈન, આત્મા નિત્ય છે, અજર અમર અવિનાશી એ બીજી લાઈનમાં, નિત્યપણું. એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે, પ્રથમ બે પદ 120માં. 121માં શું આવ્યું? તો કે કર્તા ને ભોગતાપણું. જ્યાં સુધી વિભાવમાં હતો ત્યાં સુધી કર્મનો કરતા હતો, વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા થાય, એટલે ત્રીજું અને ચોથું. તો હવે આપણે થાય હવે શું આવશે? 121માં ત્રીજું ને ચોથું પદ પતી ગયું. જો સાહેબજી આપણને કેવો પ્રવેશ કરાવે છે, લિંક કરાવે છે. તો અહીંયા શું છે, 122માં ત્રીજા અને ચોથું પદ એક જુદી રીતે સમજાયું છે. એ જ વાત 121માં થયો અકર્તા ત્યાં, શેનો? કર્મનો અકર્તા થયો. તો હવે કર્તાપણાનું શું થશે એ હવે આપણને 122માં થાય. અને 123માં પાંચમું અને છઠ્ઠું પદની પ્રતીતિ કેવી થઈ છે એ સમજાવશે. તો આ રીતે આખું એક બંધારણ, એક સ્ટ્રક્ચર આપણને સાહેબે સમજાવ્યું અત્યાર સુધીનું શું થયું છે અને હવે શું થવાનું છે. તો હવે શું થવાનું છે, તો આપણે લિંક જોઈએ કે 122માં શું આવશે. 122 શુદ્ધ પર્યાયનો કરતા ભોગતા લિંક. પહેલો પોઈન્ટ, જ્યારે વૃત્તિ નિજ ભાવમાં વહે છે ત્યારે આત્મા વિકારનો અને જડ કર્મનો અકર્તા અભોગતા બને છે. કઈ ગાથા? 120 આગલી ગાથા, બરાબર 121 એમાં એ અકર્તા અને અભોગતા સ્થાપિત. હવે બીજો પોઈન્ટ, તે છતાં પણ તે નિર્મળ પર્યાયરૂપ કાર્યનો કરતા ભોગતા અવશ્ય છે. આમાં આવશે, આ જ વાત આ ગાથામાં સમજાવે છે. બધા સાથે ગાન કરશું. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂ કરતા ભોગતા તે હનો નિર્વિકલ્પ સ્વરૂપ. શબ્દાર્થ અથવા, અથવા એટલે આપણે એમ ઓર કહીએ, અહીંયા અથવા એટલે બીજી રીતે. આગળ એક વાત કીધી ને, કરતા ભોગતાની વાત 121માં આવી, કર્મનો અકર્તા થયો. હવે આ જ વાત બીજી રીતે, એટલે અથવા નિજ પરિણામ, જે નિજ એટલે પોતાના પરિણામ, કેવા? શુદ્ધ ચેતનારૂપ, ચેતનારૂપ એટલે ચૈતન્ય ભાવો, કરતા ભોગતા તેહનો. હવે કરતા ભોગતા આનો થયો, શેનો? તો કે નિર્વિકલ્પ સ્વરૂપ. નિર્વિકલ્પ એટલે વિકલ્પ રહિત સ્વરૂપ. સંક્ષિપ્ત અર્થ જોઈએ. બીજી રીતે એમ કહી શકાય કે હું નિર્વિકલ્પ દશામાં, હું જ્યારે નિર્વિકલ્પ દશામાં છું ત્યારે શુદ્ધ ચેતનારૂપ નિજ પરિણામનો કરતા ભોગતા થયો. શુદ્ધ ચેતનારૂપ નિજ પરિણામનો કર્તાને ભોગતા થયો. ચાલો હું એક પ્રશ્ન પૂછું. 121માં આત્મા અકર્તા સિદ્ધ થયો, હા કે ના? કેમ પિયુષભાઈ? હા, એ તમારે આપણે પરંગુ પૌદાના શિષ્ય ને તો સીધું ના નહીં પાવાનું, રાઈટ છે, આ અપેક્ષા એ રાઈટ છે. હા, બરાબર કે નહીં? હા, તો કે અકર્તા સિદ્ધ થયો, હા તમે ખોટા નથી, સાચી વાત છે, પણ સેના અકર્તા? તો કે કર્મ ના કરતા. અને કેમ પછી સાચી? આપણે પરંપરાવાદીની સ્ટાઇલમાં સામે સમજાવી શકાય કે જો અકર્તા થઈ જાય તો કર્તા તો આત્માનો સ્વભાવ છે, જો અકર્તા થઈ જાય તો સ્વભાવની વિરુદ્ધ થઈ ગયું. કેવું લોજિકલ થયું કે નહીં? બરાબર છે. તો આ રીતે કરતા ભોગતા તો આત્માનો શું છે? સ્વભાવ છે. પસંદગી એટલી છે, ચોઈસ છે આપણી પાસે કે વિભાવ રૂપે પરિણમવું, વિભાવના કરતા બનવું કે નિજ ભાવના સ્વભાવના કરતા બનવું. રાઈટ, આટલું ક્લિયર છે. તો હવે આ શિષ્ય આત્મજ્ઞાન પામ્યો છે તો હવે એ કરતા ભોગતા કઈ રીતે જુએ છે, એને કઈ રીતે અનુભવાય છે એની વાત હવે અહીં આવશે. જો અશુદ્ધ ભાવ વિભાવનો નાશ થયો, વિભાવ જે હતો અત્યાર સુધીનો એનો નાશ થયો, અને શું થયું તો કે શિષ્યએ વૃત્તિને અંતર્મુખ કરી અને નિજ ભાવમાં સ્વભાવ તરફ લીધી. બરાબર છે. એનાથી શું થયું તો કે જે શુદ્ધ પરિણામ હતા, આત્માનું જે શુદ્ધ પરિણમન હતું, એ પરિણમનનો તે કરતા બને છે. અને તેથી શું થાય છે તો કે નિર્મળ આનંદનો તે ભોગતા બને છે. આ એક સિદ્ધાંતની વાત થઈ. પણ આપણે જોયું ને આત્મસિદ્ધિ એ તો એક સાહેબજી નથી કીધું, ઇટ્સ અ સ્ટોરી, એક લવ સ્ટોરી છે. હવે શિષ્ય શું કરે છે, હવે આ જ વાત, આ સિદ્ધાંતની વાત જે કીધી ને, જે ટેકનિકલ વાત મેં કીધી ને, એ જ શિષ્ય શું કરે છે, યોગ્યતાવાળો શિષ્ય, પાત્રતાવાળો શિષ્ય શું કરે છે, આ જ વાત અનુભવીને વ્યક્ત કરે છે. કઈ રીતે વ્યક્ત કરે છે બોલો બધા, આવું ધીમું ધીમું ને આમ પ્રેમથી, લવ પ્રેમ કથા છે. ઓ ગુરુદેવ, હા, આપના બોધ, આપના બોધ થકી મેં ઉપયોગને વાળ્યો અંતર તરફ, અંતર્મુખ વાળ્યો આત્મા તરફ, હું શું બન્યો. સાથે કરો, મને લાગે છે ધીમે ધીમે જો 10 મિનિટ જો કંઈક કરશો નહીં ને તમે તો કોઈક અલગ પ્રકારની સમાધિ લાગશે, જેને જળ સમાધિ કહેવાય છે. ઓકે, શું હું જ્ઞાતા દ્રષ્ટા બન્યો. હા, અને પછી શું બન્યું તો કે આ કર્મોદય જે છે ને એની અંદર પહેલાં હું તન્મય થઈ જતો હતો, તો હવે હું શું કહું જોઉં છું તો કે હું જ્ઞાતા દ્રષ્ટા ભાવે, સાક્ષી ભાવે, અશુદ્ધ ભાવ મારામાં ઉત્પન્ન થતા નથી, હું શું અનુભવું છું. ઓ ગુરુદેવ, હું અનુભવું છું કે શુદ્ધ ચેતનાનો મને અનુભવ થયો અને આત્માનંદમાં હું શું કરું છું, હું ઝૂલું છું આત્માનંદમાં, હું ઝૂલું. જો આ જ વાત જે સિદ્ધાંત રૂપે હતી, જનરાઈઝ હતી, એ જ્યારે શિષ્ય પ્રગટ કરે છે ગુરુ પાસે તો કેવી આખી આમ જુદી જ ભાવદશા આપણામાં ઉત્પન્ન થાય છે. અને હવે શું અનુભવે છે તો કે મારામાં હવે કોઈ ઈગો, અહંકાર કે કોઈ તૃષ્ણાઓ રહી જ નથી. શું થયું, વેનિશ, વેનિશ એટલે લોપ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયું. શું, અહંકાર અને તૃષ્ણાઓ, મારી ડિઝાયર્સ. પણ આપણે કહે છે હજી તો ખાલી અનંતાનું મંદી ગઈ છે ને, બાકીની 3 તો હજી બાકી છે કે નહીં, હા કે ના. તમે ના પાડો છો, કેવી રીતે ના, કેવડી ભગવાનની વાત નથી પ્રભુ. હા, કોની વાત છે તો કે શિષ્યની છે, આત્મજ્ઞાન પામ્યો છે, હજી હમણાં જ પામ્યો છે, તો કઈ અનંતાનું મંદી ગઈ છે, હા કે ના. હા, હજી 3 બાકી છે, હા કે ના. તો શિષ્યા કઈ રીતે કહી શકે કે અહંકાર અને મારો વિભાવ આમ વેનિશ થઈ ગયો છે, અદૃશ્ય થઈ ગયો છે. આ શિષ્યની ખુમારી છે. હવે શું જોવે છે, કેવું અનુભવે છે, અરે કાંઈ બધું અટકી ગયું છે, આખું જગત મ્યુટ થઈ ગયું છે. આ આપણે છે ને ભાવવાની વસ્તુ છે, ભાવન કે એ શિષ્ય કેવું અનુભવતો હશે, કેવી ખુમારી છે કે મારામાં કોઈ તૃષ્ણા નથી, મારામાં કોઈ અહંકાર નથી, હવે હું કર્મનો કરતા પણ નથી અને કર્મનો ભોગતા પણ નથી. તો હું શેનો કરતા ભોગતા છું તો કે મારો નિજ ભાવનો, મારા સ્વભાવનો કરતા ભોગતા છું, અને એટલે જ હું આત્માનંદમાં શું કરું છું, ઝૂલું છું આત્માનંદમાં, હું ઝૂલું છું. તો જો બે વસ્તુ છે, આ અમુક છે ને, અમુક આપણે જેમ સ્કૂલમાં કોલેજમાં અમુક ડેફિનેશન ને બધું આમ લોક કરી દઈએ ને મગજમાં, એ થોડુંક આપણે લોક કરી દઈએ ને પછી એકદમ સિમ્પલ છે. શું છે તો કે બે વસ્તુ છે, એક સ્વભાવ અને બીજી દશા, એક સ્વભાવ અને બીજી એક દશા. તો સ્વભાવ અપેક્ષાએ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય બંને શુદ્ધ છે, હા કે ના. ઓફકોર્સ સ્વભાવ તો શુદ્ધ જ હોય ને, પણ દશાની અપેક્ષાએ જોવા જાઓ તો અજ્ઞાનીનું પરિણમન કેવું છે, દશામાં અશુદ્ધ પરિણમન છે. જ્ઞાનીનું કેવું છે, શુદ્ધ પરિણમન છે. બસ લોક કરી દો, આટલું આટલું લોક કરીને પછી થોડુંક એડ કરતા જશું એટલે ક્યાંય મિસ્ટેક નહીં થાય. સ્વભાવ અપેક્ષાએ બંનેનું બંનેનો સ્વભાવ કેવો છે, બોલો સાથે બોલો પ્લીઝ, શુદ્ધ. હવે હું ઘડી ઘડી નહીં કહું બોલવાનું તમને. અને દશા અપેક્ષાએ અજ્ઞાનીનું કેવું પરિણમન છે, અશુદ્ધ. જ્ઞાનીનું કેવું છે, શુદ્ધ. હવે આ સમજાવ્યા પછી સાહેબજીએ આખો સિદ્ધાંત એક્સપ્લેન કર્યો, એક પ્રિન્સિપલ. અને પછી પકડાશે આપણને કે કેમ પહેલાં આ પાકું કરાવ્યું અને પછી આ સિદ્ધાંત સમજાયો. તો સિદ્ધાંત શું સમજાયો? આત્મા પરદ્રવ્યના પરિવર્તનનો, ચેન્જીસનો, પરદ્રવ્યના પરિવર્તનો કરતા કે ભોગતા બની શકે નહીં. છપત કંઈક યાદ આવે છે થોડુંક? હા, ઓલું આપણે બધું ઢોસા બનાવવાની વાત કરી હતી ને, કે પર તો ઉપચારથી છે, પરનું કરી શકે નહીં, બરાબર છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, કરી પણ ન શકે અને ભોગવી પણ ન શકે એવો આત્માનો સહજ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ આવો છે. ઇનફેક્ટ બધા દ્રવ્ય, એક દ્રવ્ય બીજા દ્રવ્ય, એટલે કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. એટલે આપણે જો એમ કહીએ કે હવે બહુ વધારે પડતી ઠંડક થઈ ગઈ, વરસાદ પડ્યો ને, હા, અથવા હવે બહુ ગરમી છે, તો શું થયું? એનાથી હું દુઃખી થયો, પરથી હું દુઃખી થયો, તો મેં શું કર્યું? ભૂલ કરી. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. અથવા આપણે ઘણી વખત આપણા રોજિંદા વ્યવહારમાં આપણે બોલતા હોય છે ને કે આના કારણે હું દુઃખી થયો, આને મને હેરાન કર્યો, આના આ વિચિત્ર સ્વભાવના કારણે મને બહુ દુઃખ છે જીવનની અંદર, તો શું થશે? તો કે આવું બની શકે નહીં. પણ સાહેબ બહુ સુંદર કીધું, આવું બની શકે નહીં, પણ આવું તમે માની શકો છો. બની શકે નહીં પણ માની શકો છો, બસ આ અહીંયા જ બધી ગડબડ છે. તો કે જળના પરિણામનો કે પરિવર્તનનો હું કરતા કે ભોગતા ન થઈ શકું, આ પરમ સત્ય છે, આ સંપૂર્ણ સત્ય છે. પરનો હું કરતા પણ નથી, પરનો હું ભોગતા પણ નથી. એક વાત બોલી લો, તો શેનો કરતા ભોગતા છે? હવે જો હવે આવશે આ આખો સિદ્ધાંત સમજાવીને આગળ સાથે ગુરુદેવ લિંક કર્યું. આત્મા માત્ર પોતાના ભાવોનો કરતા કે પોતાના ભાવોનો ભોગતા બની શકે છે. અર્થાત આત્માના શુદ્ધ ભાવનો કે અશુદ્ધ ભાવનો કાં તો કરતા બની શકે છે, કાં તો ભોગતા બની શકે છે. ક્લિયર? અને એટલે જ અહીંયા સમજાયું કે હવે આપણે એ પોઈન્ટ ઉપર, અજ્ઞાની જીવ માત્ર અશુદ્ધ ભાવનો કરતા કે ભોગતા બની શકે છે. અજ્ઞાની જીવ, જ્ઞાની જીવ માત્ર શુદ્ધ ભાવનો કરતા કે ભોગતા બની શકે છે. ક્લિયર? જે પહેલાંની વાત હતી એની સાથે લિંક કર્યું છે મેં, કંઈ નવું નથી કીધું. હા હા, એટલે જો નવું હોય તો તમે આવું મને ફેસ આપજો, પણ જો જે જ કીધું જે જ કહો તમે થોડીક સ્માઇલ આપો, બરાબર? હા, ઓકે. હવે બહુ સુંદર વાત કીધી, જ્ઞાની માત્ર શુદ્ધ ભાવનો કરતા છે કે ભોગતા છે, અથવા તો અશુદ્ધ ભાવનો અકર્તા ને અભોગતા છે. આ વાત આગલી ગાથામાં આવ્યું હતું, અશુદ્ધ ભાવનો અકર્તા છે, બરાબર, થયો અકર્તા ત્યાંય, અને હવે શુદ્ધ ભાવનો જે કરતા ને ભોગતા છે એ વાત અહીં આવે છે. ક્લિયર? આમ બરાબર પ્રવેશ થાય છે? જો બરાબર ક્લિયર હોય તો આપણે શું કરવાનું છે? બરાબર. હવે પૂછ્યું બીજું શું થયું? તો કે જો છે ને, ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ જ્યારે ઉપયોગ અંતર્મુખ કર્યો, તો કરતા ભોગતા પણ રહ્યું એમ શિષ્ય અનુભવથી કહે છે. કે અત્યાર સુધી એમ માનતો હતો કે ખાલી કર્મનો જ કરતા ભોગતા, પણ હવે મને ખ્યાલ આવ્યો જ્યારે અનુભવ કર્યો ત્યારે, શું? તો કે આત્માના સ્વભાવથી જ કરતાપણું છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે ક્લિયર? બસ આ જ અહીંયા સર્વ પદાર્થ અર્થ. તો કે ક્રિયાપણું છે તો કર્તાપણું પણ રહેશે જ, બરાબર કે નહીં? જ્યારે મોક્ષપણું પામે છે, સિદ્ધપણું પામે છે, ત્યારે પણ કર્તાપણું રહે છે. શેનો? તો કે શુદ્ધ સ્વભાવનો કર્તાપણું અને ભોગતાપણું રહે છે. કર્મનું કર્તાપણું ટળી ગયું, પણ સ્વભાવનું કર્તાપણું તો રહે, અર્થાત કર્તાપણું સદાકાળ માટે રહે છે. એટલે હવે શું થયું અહીંયા? બસ માત્ર રિપ્લેસ થયું. જો 78ની જે ગાથા હતી એમાં આવ્યું હતું ને કે જે વાત ત્યાં કીધી, ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ, એ જે સમજણ હતી એ જ વાત શિષ્ય અહીં એક્સપિરિયન્સ કરી, અનુભવી અને કહે છે. માત્ર રિપ્લેસ થયું, જે કરતાપણું વિભાવનું હતું હવે એ કરતાપણું શુદ્ધ ચેતનારૂપ, અને ત્યારે કેવી સ્થિતિ છે? નિર્વિકલ્પ સ્વરૂપ, બરાબર. એટલે શિષ્ય શું અનુભવે છે ખબર છે? હવે શિષ્ય કહે છે કે અનુભૂતિ, તેની પહેલાં તો મારામાં અશુદ્ધિ છે, એનું ઇન્ટ્રોસ્પેક્શન કરો, આત્મનિરીક્ષણ કરો, આ અશુદ્ધિ ટાળવાની છે. પણ કે જ્યારે અનુભવ કર્યો ને ત્યારે શું ખબર પડ્યું? કે અશુદ્ધિ જેવું કોઈ તત્વ જ નથી મારા આત્મ સ્વરૂપની અંદર. આ આત્મ સ્વભાવની અંદર. આવું શિષ્ય કહે છે. નેગેટિવલી એમ કહે છે કે અશુદ્ધિ નથી, પોઝિટિવલી શું કહે છે, શુદ્ધ ચેતનારૂપ હું મારી જાતને અનુભવું છું. અને પછી જે સાહેબે આ પોઈન્ટ શુદ્ધ ચેતનારૂપ એમાંથી કયો શબ્દ, તો કે ચેતના શબ્દ. અને એમાં કેમ પ્રભુએ, જો આ જ બધા રહસ્ય આપણને સદગુરુ સમજાવે ત્યારે આપણને ખ્યાલ આવે છે. આપણે તો આવો વિકલ્પ પણ નહોતો થયો કે ચેતનાના બદલે ચેતન લખાય. વાત સાચી છે કે નહીં? હા કે ના? હા બસ, તો અહીંયા આપણે સાહેબજીએ કેટલું આ ચેતન નહીં ને ચેતના કેમ લખ્યું એ આખી વાત સાહેબજીએ સમજાવી. પ્રભુ એ કાનો માત્રા પણ એક્સ્ટ્રા લખે નહીં, જો ચેતન ચાલતું હોય તો ચેતના લખે નહીં, એટલું પરફેક્શન પરમ કૃપા દેવનું હતું. તો ચેતના લખ્યું એની પાછળ કોઈક રહસ્ય હોવો જોઈએ, કોઈક આશય હોવો જોઈએ. એ આશય સમજાતા સાહેબજીએ શું સમજાવ્યું, તો કે શુદ્ધ ચેતન ચેતન દ્રવ્ય છે. અહીંયા ચેતના શબ્દ યુગ્યું, તો ચેતનનું બે પ્રકારે પરિણમન થાય છે. હવે બે પ્રકારનું પરિણમન ને, દેટ ઇઝ ચેતના, લોક કરી નાખો. ચેતન દ્રવ્ય એનું પરિણમન ચેતના. બે પ્રકારની ચેતના કઈ છે? સિમ્પલ, શુદ્ધ અશુદ્ધ. એક્શન કરો સાથે, એટલે બધું યાદ. શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધ પરિણમન, અશુદ્ધ પરિણમન. અશુદ્ધ પરિણમનને શું કહેવાય છે? શુદ્ધ ચેતના. શુદ્ધ પરિણમનને શુદ્ધ ચેતના. ચેતન દ્રવ્ય, પાછું ભૂલી જાઉં છું, ચેતન દ્રવ્ય એનું પરિણમન જે છે એને ચેતના કહેવાય છે. બરાબર છે? બે પ્રકારે ચેતના છે, શુદ્ધ પરિણમન, અશુદ્ધ પરિણમન. શુદ્ધ પરિણમનને શુદ્ધ ચેતના કહેવાય, અશુદ્ધ પરિણમનને અશુદ્ધ ચેતના કહેવાય. આટલું ફિટ થયું, લોક થઈ ગયું. હજી ઊંડાણમાં જઈએ, કારણ કે સ્ટેપ બાય સ્ટેપમાં જરાક જો અહીંયા મિસ્ટેક કરીને તો પછી આગળનું સમજાશે ને. આટલું ક્લિયર છે? શુદ્ધ ચેતના, અશુદ્ધ ચેતના. અશુદ્ધ ચેતનામાં પાછું બે આવે છે. શું બે આવે છે? કર્મચેતના, કર્મફળ ચેતના. સાથે બોલશું, પાછું એક વખત બોલી લે ના, એકદમ પહેલેથી. ચેતન દ્રવ્ય બે પરિણમન, હા, અશુદ્ધ પરિણમન, સોરી શુદ્ધ પરિણમન, અશુદ્ધ પરિણમન. શુદ્ધ પરિણમન એ શુદ્ધ ચેતના, અશુદ્ધ પરિણમન અશુદ્ધ ચેતના. ક્લિયર? અશુદ્ધ ચેતનામાં પાછા બે આવે છે, કર્મચેતના, કર્મફળ ચેતના. કર્મચેતના એટલે કર્તાપણું, કર્મફળ ચેતના એટલે ભોગતાપણું. બસ આટલું થઈ ગયું એટલે આખું સમજાઈ ગયું. એટલે મુખ્યતાએ, મુખ્યતાએ ત્રણ બને છે, શુદ્ધ ચેતના, કર્મચેતના, કર્મફળ ચેતના. બીજી રીતે કહીએ તો શુદ્ધ ચેતના, કર્તાપણું અને ભોગતાપણું. હવે અહીંયા પરનું જે કર્તાપણું છે એ કર્મફળ ચેતના, કર્મચેતના છે. માત્ર કર્તાપણું નહીં, પરનું કર્તાપણું તે કર્મચેતના, પરનું ભોગવવું તે કર્મફળ ચેતના. એવરીબડી ક્લિયર? ક્લિયર હોય તો શું કરવાનું છે? હા, કોણ નથી કરતું પાછળ, જરા જોઈ લે. હા, બધા કરે છે, કરે. રાઈટ, ઓકે. અને પછી આ ટેકનિકલ સમજાવીને સાહેબજીએ આપણા જીવનની અંદર આપણે કઈ રીતે ભૂલો કરીએ છે એ કેવા સુંદર સુંદર દ્રષ્ટાંતો. હા, ફંડ રેઝિંગ કરવું હોય તો હું પૈસા ભેગા કરી શકું છું, આ શું છે? કર્મચેતના, કર્તા ભાવ. હું પૈસા ભેગા કરી શકું છું. બીજું, હું એચઓડી છું, હું હોઈશ તો જ આ ડિપાર્ટમેન્ટ ચાલશે, તો જ આપણું મિશન ટકશે. એટલે કેવી માન્યતા, હું કરું છું, હું કરું છું, આઈ ડુ, આઈ ડુ. હું ન કરું તો કાંઈ નહીં થાય, બધું અટકી જશે. આ શું છે? તો કે કરતા ભાવ છે, પરનું કરતાપણું. અને ટેકનિકલ નેમ એના માટે શું છે? બોલો બોલો, મોટેથી બોલો, કર્મચેતના. જો સિમ્પલ યાદ રાખવા માટે તમને કહી દઉં, કર્મનું કરવાપણું કર્મચેતના. બરાબર છે? ફળ એટલે ભોગવવાનું હોય ને, ફળ આપણે ભોગવીએ કે નહીં, તો કર્મફળ ચેતના એટલે સીધું ભોગતાપણું બોલવાનું, કર્મચેતના આવે એટલે કરતાપણું. ક્લિયર? તો હવે અહીંયા જે વાત કરી, ગિફ્ટ પેકિંગ કોને કરી? મેં કરી. કઈ ચેતના? કર્મચેતના. પછી બધાએ વખાણ કર્યા અને મને બહુ ગમ્યું, તો કઈ ચેતના? કર્મફળ ચેતના. ક્લિયર? સો આ રીતે સાહેબજી આ એકદમ પ્રેક્ટિકલ આપણને, અને એના માટે કીધું કેવી મૂર્ખામી કરીએ છીએ, હું કરું, હું કરું, અજ્ઞાન મારું. શું? શકટનો ભાર જેમ શ્વાંત. કોને કહ્યું છે આ? નરસિંહ મહેતા સંત થઈ ગયા એમને આ સમજાવ્યું. અને આખું દ્રષ્ટાંત સાહેબજીએ, છોકરાઓને ખ્યાલ ન હોય એટલે સમજાવ્યું હતું કે ખેડૂત છે, એનું એનું શું લઈ જાય છે? એનું ગાડું લઈ જાય છે. અને એક શ્વાન છે એની નીચે બેઠો હતો, ગાળા સાથે ચાલતો થઈ ગયો. અને પછી થોડાક સમય પછી એને શું લાગે છે, શું લાગે છે ગુણુભાઈ? હું ગાડાને ચલાવું છું, હું ગાડાને ચલાવું છું એવું. અને એવી જ કંઈક મૂર્ખામી આપણે કરીએ છીએ કે હું છું એટલે આ ડિપાર્ટમેન્ટ ચાલે છે, હું છું એટલે ઘર ચાલે છે, હું છું એટલે બધું છે, હું નહીં હોઉં તો બધું અટકી જશે. તો કોઈ પણ પ્રવૃત્તિ હું કરું એમાં કર્તાપણાનો ભાવ, ટેકનિકલ નામ શું છે બધા સાથે એકી અવાજ બોલો ને તો મને ખ્યાલ આવશે કે તમે પકડ્યું છે બરોબર, કર્મ ચેતના. અને એનાથી હું કંઈક ભોગવું સુખ કે દુઃખ તો એ શું છે, કર્મ ફળ ચેતના, બરાબર છે. અને બીજો દ્રષ્ટાંત કોનો આપ્યો હતો, કે સ્વામી રામતીર્થનો આપ્યો હતો. શું આપ્યો હતો એની અંદર યાદ આવે છે કોઈને? કેટલી બાઈ હોય છે, એની પાસે કુકડો હોય છે, હા, અને રોજ સવારે સૂર્યોદય થાય ત્યારે પેલો કુકડો કુકડે કૂક કરે, પણ બંને એક સાથે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબજી, જે જે વાત કહેતા એ દ્રષ્ટાંત કોઈ ભલે પહેલાં સાંભળવું હોય, પણ આમાં સાહેબે સેના ઉપર ભાર આપ્યો કે બંને ઘટના સાથે થાય છે એટલે શું લાગે છે એને, કે મારા કુકડાએ કુકડે કૂક કર્યું એટલે શું થયું, અને પછી બધાને ધમકાવે છે શું, કે જો તમારી સાથે ખરાબ વર્તન કરશો તો હું કુકડાને લઈને, જેમ ધમકી આપતા હોય છે ને ઘણા લોકો, હા, શું કે આમ ને તો આમ થઈ જશે એમ. અહીંયા કીધું કે એવી રીતે માને છે કે મારા કુકડાના કારણે, કે આ તો ઘટના થવાની જ હતી બરાબર છે, પણ એ સાથે બને છે એટલે આ કર્તાપણાનો ભાવ મારા. એટલે સાહેબે કેવું સરસ કીધું કે કોકવાર કોઈ સેવા મળી હોય ને સુંદર રીતે થાય, હા, તો શું વિચારવાનું, તો કે આપની કૃપાથી થયું છે, આ તો ઘટના બનવાની જ હતી, હા, આમાં તમે મને નિમિત્ત બનાવ્યો એટલે એ નિમિત્ત બનાવ્યો એના માટે હાથ જોડી કૃતજ્ઞતા વ્યક્ત કરવી, પણ ક્યારે પણ અહંકાર કરવો નહીં કે મારા થકી આ કાર્ય થયું છે. પછી આ અનાદિકાળથી, હવે પ્રોબ્લેમ શું થયો છે, આ આપણો કર્મચેતના, કર્મફળચેતના, કર્તાપણાનો ભાવ, ભોક્તાપણાનો ભાવ, હવે એના કારણે શું થાય છે કે આપણામાં એક ફોલ્સ પ્રાઇડ ફોલોસ, જ્યારે જ્યારે આપણામાં આ કર્તાપણું જે છે ને એના કારણે મિથ્યા અહંકાર. અને હવે શું બની ગયું છે કે આ જે મિથ્યા અહંકાર જે છે ને એ કેવો બની ગયો છે, તો કે મૂળ પ્રકૃતિ થઈ ગઈ છે, બેઝ ટેન્ડન્સી. એના માટે મૂળ પ્રકૃતિ એટલે શું, જેના માટે વિચાર પણ ન કરવો પડે, આવી જાય. શું આવી જાય? મેં કર્યું છે, આ મેં કર્યું, મારા થકી થયું, મેં કર્યું છે આવું. અને પછી શું થાય છે, કર્તાપણાથી અહંકાર, અહંકાર એવી બેઝ ટેન્ડન્સી બની જાય મૂળ. પછી જે કંઈ પણ આપણે કરીએ ને એ બધું બીજા વડે હું મહત્વનો છું, આઈ એમ ઇમ્પોર્ટન્ટ એવું સાબિત કરવામાં જાય છે. વાળ ઓળો તો શેના માટે, બીજાને સારું દેખાય, બીજા મને સારી રીતે ઓળખે, બીજા ઇમ્પ્રેસ થાય એના માટે. હા સાહેબે તો કે હદ સુધી કીધા યુવાનોને, નાવાનું પણ શેના માટે, જો બહાર જવાનું કોઈને મળો તો નાવાનું, બાકી પોતા ફોન રાખે તો શેના માટે રાખે, ઓલો સાદો ફોન પણ ચાલે 5,000 રૂપિયાનો, પણ કેમ 50,000નો ફોન જોઈએ છે? હા, તો કે બીજાને હું ઇમ્પોર્ટન્ટ દેખાવું. અને સાહેબે કેટલી સુંદર વાક્ય કીધું, આમ કેવી સરસ શિક્ષા આપી, ઇટ ઇઝ નાઇસ ટુ બી ઇમ્પોર્ટન્ટ બટ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ બી નાઇસ. સારું એ મહત્વનું, સારું છે મહત્વનું બનવું, પણ વધુ મહત્વનું શું છે, કે સારા બનવું. અને શું થાય છે, આ કર્તાપણાના કારણે આખી એક બટાલિયન એટલે કે એક આખી આર્મી, એક સૈન્ય આવે છે, શેનું, તો કે અહંકારનું, ઈર્ષ્યાનું, ઘમંડનું, તોછડાઈનું, સ્વાર્થીપણાનું. અને સાહેબે આ વાત કેટલી પ્રેક્ટિકલ, આમ જાણે આપણે રિલેટ કરી શકીએ ને, કે હા આવા આવા ઘટનામાં મારી સાથે પણ મેં પણ આવું જ કર્યું છે. એટલે સાહેબજીએ કીધું કે તમે જુઓ કે કોઈ HOD હોય અથવા તો કોઈ ડિપાર્ટમેન્ટમાં મારી નીચે કોઈ કામ કરતું હોય તો એની અંદર આપણે આ અહંકારને જોઈએ છે, હું લીડર છું, મારા પ્રમાણે થવું જોઈએ, મારે જ પણ કરવું. અને પછી શું થાય કે આ બધા લોકો મને બહુ માન આપે છે, હું કહું છું એમ કરે છે, ત્યાં સ્વાર્થીપણું આવે અને ઘમંડપણું આવે, બીજાને ઉતારી પાડવા, બીજાને ખોટા પાડવા, એ આ બધું આની અંદર આવે. પ્રશ્ન થાય, જો સાહેબ ઓલવેઝ છે ને આપણને પ્રોબ્લેમ અને આપણી ભૂલ સમજાવે પણ સાથે સાથે સોલ્યુશન્સ પણ આપતા હોય છે. તમે જોજો આની અંદર આપણને સાહેબે કેટલું સુંદર આનું એક પ્રેક્ટિકલ સોલ્યુશન આપ્યું. પહેલાં તો આપણને પૂછ્યું કે આપણામાં કંઈ સારું છે, કંઈક ને કંઈક એકાદ વસ્તુ તો આપણામાં સારી હશે કે નહીં, હા કે ના, હા, તો એ એકાદ વસ્તુ યાદ કરવાનું કીધું સાહેબે, કે કેવું છે આ સારી વસ્તુ છે નથી એવું નથી, પણ આપણી પાસે એક બીજી બાજુ પણ છે. અને આના માટે કોનું દ્રષ્ટાંત લીધું સાહેબે? પીકોકનું, મોરનું દ્રષ્ટાંત લીધું, કે મોર છે એ જ્યારે એને બધા પંખ ખોલે છે. હા, કળા શું? હા, મોર કળા કરે છે એમ. હા, તો મોર કળા કરે છે ત્યારે શું થાય છે? થેન્ક યુ. મારું ગુજરાતી એટલું સ્ટ્રોંગ તમારા જેવું નથી, મને ખબર નથી મોર કળા કરે. હા, મને તો એટલું કે પાંખ ખોલે. તમે શું કીધું? કળા કરે. અને કળામાં શું કરે કે કયું સાઈડ દેખાડે? જે એકદમ સુંદર છે એ સાઈડ જગતને દેખાડે. સાહેબ કે આપણે આવું કરી રહ્યા છે, આપણે બધા આવું કરી રહ્યા છે. શું આપણામાં જે સારું છે એ બધાને દેખાડશું, પણ એક બીજી બાજુ પણ છે, જે બીજી સાઈડ છે ડલ છે. આપણામાં તો બીજી સાઈડ ખરાબ છે, આપણામાં ક્રોધ છે, આપણામાં અહંકાર છે, એ બધું આપણે શું કરે છે એ દેખાડતા નથી લોકોને. એટલે સાહેબ કે જે સારું છે એ સારું છે, પણ માત્ર જો તમે રસોઈ સારી બનાવો છો તો રસોઈ સારી બનાવો છે સારું છે, પણ આપણે શું કર્યું? હું સારો છું, રસોઈ સારી થાય છે મારાથી, પણ હું સારો છું એવું પોતાને. તો શું કરવાનું? આપણામાં કરતાપણું ન આવે, આપણામાં અહંકાર ન આવે, એટલે આપણી જે બીજી સાઈડ છે ને એનું ભાન આપણને હોવું જોઈએ. બસ જો ભાન હશે ને તો આપણામાં આવો અહંકાર, આપણામાં ઘમંડપણું નહીં આવે, આપણામાં સરળતા હશે, આપણામાં સાધકપણું આવશે. કેવું સુંદર સાહેબજી આપણને છે ને પ્રોબ્લેમ એવો સમજાવે કે આપણને ફાળ પડે, અરે બાપરે મારામાં આ બધું મારામાં છે, અને તરત પાછું એનું સોલ્યુશન પણ આપે કે આ જે બીજી સાઈડ છે એ પણ તું લક્ષમાં રાખજો, એ લક્ષમાં હશે તો અહંકાર નહીં આવે, કરતાપણું નહીં આવે. પછી સાહેબ એક બીજી આપણને એક ટેસ્ટ આપી. બીજી ટેસ્ટ શું આપી? કે ચેક કર કે તારું જે કોન્વર્સેશન છે, વાર્તાલાપ છે, એમાં હું પણ કેટલી વાર આવે છે. કે ગુરુ કૃપા એક કે બે વખત આવશે, 10 વખત તો મેં કર્યું એવું આવશે, તો એ બતાવે છે કે આપણામાં બહુ અહંકાર છે. ને આપણને આ વસ્તુ યાદ રહી જાય એટલે બે બેંક કીધી આપણને. આપણે કઈ બેંક જેવા છે? આઈ સી આઈ હું જ બધામાં ઘટનામાં જે કાર્ય કરું એનું મને ક્રેડિટ, મને શ્રેય મળ્યું કે નહીં, મારી નોંધ લેવાની કે નહીં, અરે મારા વખાણ થયા કે નહીં, મારી ક્યાંય કદર થાય છે કે નહીં, આના ઉપર આપણો લક્ષ્ય. એટલે શું કીધું આપણે? કેવા છે? આઈ સી આઈ. અને સત્પુરુષ કેવા છે? સદગુરુ કેવા છે? એમનો આત્મા કેવો છે? દેના બેંક જેવો. તેઓ આપણી પાસેથી કંઈ લે છે ને તો એમાં પણ આપણને ખુશી આપવા માટે. તો આ રીતે સાહેબ, તો શું કરવું? તો કે જ્ઞાનીની એક શિક્ષા યાદ રાખજો. શું? તો કે યુ કેન બી વેરી ગુડ ઇફ યુ ડોન્ટ વરી હુ ગેટ્સ ધ ક્રેડિટ. આપણે બહુ સારા બની શકીએ ક્યારે? કે જ્યારે આ કાર્યનું શ્રેય કોને મળે છે ને એની ચિંતા આપણે ન કરીએ. બસ આપણે એન્જોય ડુઈંગ સેવા, આપણે સેવા કરવાનો આનંદ માનીએ. આની ક્રેડિટ કોને મળે છે ને શું મળે છે એની ચિંતા આપણે કરવી નહીં. તો આ રીતે કર્મચેતના, કર્મફળ ચેતના અને શુદ્ધ ચેતના. એમાં સાહેબે બહુ સુંદર સમજાવ્યું કે કર્મચેતના સ્થાવર જીવોની છે, બરાબર ને? કર્મફળ ચેતના અને કર્મચેતના ત્રસ્ત જીવોની છે. તેઓ કરે પણ છે અને ભોગવે પણ છે. પહેલામાં તો સ્થાવરના જીવો આ ઝાડપાન તો માત્ર ભોગવે છે, કાંઈ કરી ન શકતા. અને જ્ઞાનીની કેવી છે? તો કે શુદ્ધ ચેતના. અને અહીંયા આ શિષ્યની વાત આવે છે કે શિષ્ય અનુભૂતિ કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હવે એની દશા વ્યક્ત કરે છે. કેવી છે દશા? શુદ્ધ ચેતના. વિચાર કરો, આપણે આ એક શબ્દથી સાહેબજીએ શરૂઆત કરી, કેવી આખી યાત્રા કરી અને સમજાયું કે આ શિષ્ય બોલે છે ભાષ્યની આ શુદ્ધ ચેતના રૂપ પોતાને તે અનુભવે છે. તો ભલે સાહેબજીએ કીધું કે આ થોડુંક ટેકનિકલ હતું, પણ એનું ઊંડાણ સમજવા માટે આ અત્યંત જરૂરી હતું. હવે આપણને આ આ એક શબ્દ ચેતના શબ્દનું કેવું રહસ્ય છે, કેટલું ઊંડાણ છે એ આપણને સ્વભાવ. તો કર્મચેતના પરમા કરી ન શકે, પણ પરમા કરી શકું છું એવું માને તે કઈ ચેતના? કર્મચેતના. પરને ભોગવી ન શકતો, સિદ્ધાંત રૂપે પોસિબલ જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવી ન શકે, પણ માની શકે કે ભોગવું છું, તો કઈ ચેતના? કર્મફળ ચેતના. એટલે હવે પછી ક્યારે એવું કેવું નહીં કે તારા કારણે હું હેરાન થયો, તારા સ્વભાવના કારણે હું દુઃખી છું. જો આવું ભૂલ્યા તો એક શબ્દ યાદ આવવો જોઈએ. કયો હોય શબ્દ? કર્મફળ ચેતના. તારા કારણે દુઃખી, તો આ કર્મફળ ચેતના છે, આ મારી ભૂલ છે. તો શુદ્ધ ચેતના. હવે આ શુદ્ધ ચેતનાની વાત કરી, કેવું છે ત્યારે? તો કે નિર્વિકલ્પ સ્વરૂપ છે મારું. અનુભૂતિ વખતે કેવું છે મારું સ્વરૂપ? નિર્વિકલ્પ છે, અર્થાત એમાં કોઈ વિકલ્પ નથી. અજ્ઞાન દશામાં ઘણા બધા વિકલ્પ ઉત્પન્ન થતા હતા, અસ્થિરતા હતી, પણ હવે શું થયું છે શિષ્યનું? તો કે કર્તા ભોક્તા મટી ગયો છે. શેનો? કર્મનો. હા ચિત્ત ચેતના સ્થિર થઈ છે અને આત્મામાં સ્થિર થવાના કારણે અપૂર્વ શાંતિ અનુભવે છે, ચિત્ત ભટકતું નથી. ત્યારે કેવું છે? નિર્વિકલ્પ સ્વરૂપ, અર્થાત કોઈ વિકલ્પ નથી. કેવો વિકલ્પ? હું આત્માના આનંદને ભોગવું, એવો વિકલ્પ નથી. આ જે અત્યારે દશા ઉત્પન્ન થઈ ને એ મેં પુરુષાર્થ કર્યો એવો વિકલ્પ નથી. મારી આવી દશા થાય તો કેવું સારું? જો આપણને આમાં બધી ચાવીઓ મળી ગયો, જ્યાં સુધી આપણે આવા વિકલ્પમાં રહેશું ને ત્યાં સુધી થશે નહીં. આ બધા વિકલ્પોથી પાર થયા, એ વિકલ્પ પણ નહીં કે મેં આને ભોગવું, આને ભોગવું છું, આનંદને ભોગવું છું. કારણ કે જો આવ્યું કે હું આત્માને ભોગવું છું, તો હું અને આત્મા ડ્યુઅલિટી આવી ગઈ, ભેદ આવી ગયો. જ્યાં ભેદ છે ત્યાં અનુભૂતિ નથી. અનુભૂતિ ક્યાં છે? તો કે અભેદતામાં. અને અભેદતા ક્યારે આવે છે? તો કે જ્યારે નિર્વિકલ્પ બને છે ત્યારે. તો અહીંયા આવી રીતે જે ગુરુએ વાત કરી હતી 78માં, ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. કરતા કઈ અપેક્ષાએ? તો કે જે સ્વભાવ છે એને મેનિફેસ્ટ કરવામાં, એ અપેક્ષાએ કરતા બને છે, પ્રગટ કરે છે જે ગર્ભિત હતું એ. તો આ જ્ઞાનના આધારે શું કર્યું? શિષ્યએ પુરુષાર્થ કર્યો, નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરી, કરતા ભોગતા બન્યો. શેનો? શુદ્ધ ચેતનાનો. અને એ શિષ્ય ઘોષણા કરે છે કે મેં આવી રીતે કરતા ભોગતા બન્યો. શેનો? મારો સ્વભાવનો કરતા ભોગતા બન્યો, શુદ્ધ ભાવનો કરતા ભોગતા, શુદ્ધ ચેતનાનો કરતા ભોગતા બન્યો. આ પોતાની અનુભૂતિપૂર્વકની પ્રતીતિ સહિત શિષ્ય કહે છે. અને આ વાત એ ગુરુ થકી પ્રાપ્ત થયું છે, એટલે બધું જ શ્રેય કોને આપે છે? ગુરુને આપે છે. તેનું ગાન કરીએ આપણે. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ, કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ.